પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમસારના કળશ 164-165 નો સાર.
બધા આશ્રવ થી બધા અશ્રુચિપણો આશ્રવના જાણીને જાણીને દુઃખ કારણો એનાથી નિવર્તન, બધા દુઃખના કારણો છે એનાથી નિવર્તન કરે, એ જ્ઞાન કરીને આત્મા પોતાના સુખ ને પામે છે. અને મુનિ તો વિશેષ હેમ રાખે અંતરમાંથી બહારથી કોઈના ડોલાવા ડોલતા નથી, તો અંદર જાણે બરફ નો ઢગલો, જાણે સ્થિર બીમ પડ્યા હોય અંદર આત્મામાં રમતા હોય સ્થિર બીમ, બહારના કોઈ પ્રકારને અસર કરતા નથી. ઠંડી પડે કે ગરમી પડે, બહાર ગમે તે હોય, પોતે પોતાને હેમ રાખશે નહીં. આર મળે યા ન મળે, કોઈ પ્રશંસા નિંદા હોય ગમે તે હોય, પોતે પોતાના હિમ રાશે અંતરમાં એક સરખા તે એમ નહીં, ક્યાંય ખેંચાતા નથી કે ક્યાંય છેદાતા નથી, બધું જોઈને અંતર આત્મામાં રહે છે. નાયક છે બધાને, અંતર સ્વરૂપના વેદના રાખે. બરાબર પ્રશંસા હોય તો મને શું લાભ નહીં, નિંદા હોય તો મને શું નુકસાન છે, આ રહી મળે તો ઠીક, નહીં મળે તો મારા આત્મામાં ક્યાં આર છે, ક્યાંક સુધારશે આત્મામાં કઈ ના. આ ઠંડી શરીરને લાગે કે ગરમી લાગે, મારા આત્મામાં કઈ લાગતું, એકદમ અંતરમાં સ્થિર બીમ થઈને શીતળતા વેધી ગયા છે અંતર. કોઈ સાવ આવે ઉપદેશ દેવાનો વિકલ્પ આવે તો ઉપદેશ આપે, આવશે કોઈ એકલા કે આત્મા એકલો છે, એને આત્મા એકલા આત્મામાં ખીલી કરવો એને મુનિઓને બહુ એને એમાં આનંદ રહે છે. બધા છૂટું બધે ખોલાવે, બધો સમુદાય ભેગો થાય ના રત્નો, ઈ બધા કઈ રાજેશ્વરના ભલે એના પૂર્ણશાળી છે, એટલે આ પંચમ કાળ જેવું ન હોય, વર્ષાળ બધું એક સરખું હોય તો પણ વિભાવ તો વિભાવ જ છે, વિભાવ તો વિભાવ જ છે. વિભાવ હતો તો એ ભરત ને ભાવ બને, વિભાવ હોય વિભાવ તો વિભાવ જ છે. નવાણો પુત્ર દીક્ષા લઈ લીધી એક સરખું હોય તો પણ વિભાવ તો વિભાવ જ છે, રાજ તો રાજ જ છે. દેવોને પુણશાળી કહેવાય તો માનસિક પણ ક્યાંથી લાવવું, બહારથી બધું બહારથી એને કજિયાત કઈ બોલવાનું ન હોય દેવોને, બહાર તો શાંતિ તો માનસિક દેવો એવા પુણશાળી છે એ બહારથી એને બોલવાનું કે કજિયાને એવું ન હોય, બહાર અંદર માનસિક માનસિક મન ની અંદર થાય છે, બાપ કઈ બોલી ન શકે છે. દરેકને માનસિક દુઃખ હોય એવું નથી હોતું, બહુ માનસિક દુઃખ જેને થાય ને એને પછી આયુષ્ય તો કોકને તિર્યંતનું બંધાઈ જાય છે, બહુ અંદર માનસિક દુઃખ થાય ને તો એનું આયુષ્ય એવું બંધાઈ જાય છે. દરેકને માનસિક દુઃખ તીવ્ર થાય એવું તો નથી, દરેક કેટલાક કોનાથી મનુષ્ય થાય છે, કેટલાક તિર્યંત થાય છે, એટલે બહુ માનસિક દુઃખ વેદે તો બહુ માનસિક દુઃખ ને તીવ્રપણે દરેક જે સમ્યક દ્રષ્ટિ હોય એવા જે સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રો હોય, એ સમ્યક દ્રષ્ટિ બીજા રૂઢિધારી દેવો હોય એવા દેવ હોય, એ બધા એવી રીતે માનસિક દુઃખ વેચતા નથી. માનસિક દુઃખ આમ મોટલે પોતે કહેવાય કે માનસિક દુઃખ છે, માનસિક દુઃખ એવી રીતે બધા અંદર વેદન એવા એક સરખા બધા આત્મા નથી હોતા. કેટલાક મિથ્યા દ્રષ્ટિ હોય તો એવા ભદ્ર પરિણામે હોય તો બહુ આકુળતા ન કરે અંદર માનસિક દુઃખ ન કરે, બધા કરે જેવું નથી હોતું. કેટલાક ન્યાય એવા ભદ્ર એવા હોય સરળ તો એવું નથી કરતા, નથી મનુષ્ય કહે છે દરેક એવા નથી, પણ એમ કહેવાય કે દુઃખ બધે છે, દેવલોકમાં દુઃખ છે, નહીં દુઃખ નું વેદન ક્યાંથી આવે, દરેક વધારે માનસિક દુઃખ થાય ને, એને નેશા હારી હોય છે, એટલે જ ને આમ પ્રગટપણે કંકાસ કેવું નથી હોતું, કારણ કે નેશા હારી હોય છે, ઊંડું ઊંડું થયા કરે ને અંદર અંદર ખચકા, દરેકને ઘણા જેવો હારાવે છે, તેમ દેવ મેં બધા એક સરકાર ભગવાનના ઉત્સવ કરવા જાય, ભગવાનના પૂજા કરે, ભગવાનના કલ્યાણીકો ઉજવે છે, એમાં દરેક સામ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ બધા જતા હોય, એમાં કોકું મિથ્યા દ્રષ્ટિ હોય ને ભાવ હારા પણ આવી જાય, ઓગે ઓગે કરતા કરતા હારા ભાવે આવી જાય, દરેક એમ પરાધીનતાથી દરેક કરતા હોય એવા કોણ છે, એમાં એમ જતું કરનાર હોય છે, દરેક ભક્તિમાં દુઃખ છે, પોતે ના દુઃખ ને ના લગાડે તો જીવની સ્વતંત્રતા, ચક્રવર્તી રાજમાં દુઃખ છે એમ કહેવાય, પણ દરેક ચક્રવર્તી તો કઈ અંદર એવી જાતનો સમ્યક દૃષ્ટિ ચક્રવર્તી હોય નિરાળા રહેતા હોય, ભરત ચક્રવર્તી ને એવો પ્રસંગ બી નતો, નિરાળા છે એને તો એમ થાય કે અરે આ રાજને શક્તિ છે, આ રાજમાં લેપાઈ ન જવું, આ રાજ મારી નથી જોતો, મારા ભાઈ બધા મુનિ થઈ ગયા ને હું આ રાજમાં મુખ્ય છું, નથી નિર્લો છું, હું ક્યારે મુનિ થવા કહેવામાં આવે ત્યારે તે ભરત માથે નો મોત ના નગારા લાગે છે, રહી રહ્યો છે, પણ ચક્રવર્તી રાજમાં પણ સુખ નથી, મુનિ સિદ્ધાંત છે, દેવલોકના દેવોને પણ સુખ નથી, અંતરનું આત્માનું સુખ નથી, એટલે આ પરાધીન સુખ એ કઈ સુખ કઈ શકે, ભલે અનુકૂળતા હોય તો પરાધીન સુખ એ સુખ નથી, તો દુઃખ છે, ચક્રવર્તીનું બહારની અનુકૂળતા એ પરાધીન સુખ તે સુખ નથી, અંદર આત્માનું સુખ તે સાચું સુખ છે, પદવી હોય ઇન્દ્ર પદવી સમ્યક દ્રષ્ટિ હોય, પણ કઈ ઇન્દ્ર પદવી તે સુખ નથી, બહારની અનુકૂળતા હોય તો કઈ તે સુખ નથી, બહાર જાય વસ્તુ બધું દુઃખ પરાધીનતા તે સુખ ને સુખ નથી, તે અનુકૂળતા છે, પણ દેવલોકના પ્રાપ્ત મને શું સુખ લેવાના, રત્ન હોય કે ધૂળ હોય બધું વસ્તુ છે એ કઈ આત્માને સુખ દેતું નથી, ચક્રવર્તી ની રુદ્ધિ હો કે નિર્ધન હો એ કઈ આત્માને સુખ નથી, એ રુદ્ધિ કઈ આત્માને સુખ દેતી નથી, પણ એની કઈ મર્યાદા હોય છે, મર્યાદા પછી કઈ કાળું નવળું નિર્ધન
વિભાવ સમૂહને કદાપી પામતો નથી, કારણ કે તેના હેતુભૂત સુપ્રત અને દુષ્કૃત નો નાશ કર્યો છે, તેથી હવે હું સુપ્રત અને દુષ્કૃત રૂપી કર્મજાળને છોડીને એક એક મુમુક્ષુ માર્ગે જાઉં છું, અર્થાત જે માર્ગે મુમુક્ષુ ચાલે છે તે જ એક માર્ગે જાઉં છું,
મુક્ત જીવ આત્મા તો અનાદિથી સ્વભાવિત મુક્ત જ છે, એટલે વિભાવને કદાપી પામતો અથવા જેને મુક્ત દશા પ્રગટ થઈ છે આત્મામાં એ વિભાવ સમૂહને પામતો નથી, અંદરથી છૂટતો નહીં, છૂટો જ રહે છે, છે ને મુક્ત જીવ, જીવ એટલે કે સિદ્ધ ભગવાન, સિદ્ધ ભગવાન જે છે એ વિભાવ સમૂહને કોઈ દિવસ પામતા નથી, ગાથા શું છે, પૂર છે એવો જે આત્મરામ સદાને માટે શાશ્વત વિભાવથી મુક્ત છે, અને જે સિદ્ધ ભગવાન થયા તે પણ વિભાવને પામતા નથી, એકવાર નિર્મળ દશા પ્રગટ થઈ ગઈ પછી વિભાવ કોઈ દી પ્રવેશ કરતો નથી, પર્યાયમાં છે તે પણ છૂટી ગયા છે. અને કર્મથી વિભક્ત આત્મ રામ તો સદા કર્મથી વિભક્ત જ છે, એને કોઈથી આત્મા સ્વભાવે મુક્ત જ છે. બંધ અને મુક્તિ એ બે જાતની અપેક્ષાઓ ચૈતન્યમાં લાગુ પડતી નથી. એ બે અપેક્ષાઓ જેને બંધન પર્યાયમાં મુક્તિ પર્યાયમાં વસ્તુમાં એ કોઈ અપેક્ષા નથી. આત્મા સદાય મુક્ત છે અને વિભાવ સમૂહ એની અંદર વસ્તુમાં પ્રવેશ કરતો નથી. એ કારણો છે સુકૃત ને દુષ્કૃત, એના કારણોનો જેને નાશ કર્યો છે. એટલે આમાં જાણે શિવ ભગવાન જેવી વાત કરતા હોય એવી જાતનું છે કે એના જે કારણો છે સુકૃત ને દુષ્કૃત એનો નાશ કર્યો છે. એના કારણો જે પુણ અને પાપ એ બેનો જેણે નાશ કર્યો છે, માટે મુક્ત જીવ છે કોઈ દિવસ વિભાવના સમૂહને પામતા નથી. એના કારણો જે છે પુણ અને પાપ એનો એને નાશ કર્યો છે. એના પુરુષાર્થ દ્વારા સમ્યક દર્શન પ્રાપ્ત કરીને અંદર ચારિત્રની આરાધના કરીને એને બધા વિભાવના સમૂહને નાશ કર્યો છે. એકવાર માખણમાંથી ઘી થાય પછી ફરીને એનું માખણ થતું નથી. એ વિભાવ સમૂહને કોઈ રીતે પામતા નથી. અને વસ્તુ સ્વભાવે વિભાવ સમૂહ આત્મામાં છે નહીં. અને જે પર્યાયમાં છે એના કારણો છૂટી ગયા એટલે હવે એ કાર્ય પ્રગટ થતું નથી. એને દર્શનમોહ અને ચારિત્રમોહ જે છે એ છૂટી ગયા અને અંદર સ્વરૂપની દશા પ્રાપ્ત થઈ ગઈ એટલે હવે તે વિભાવ સમૂહને પામતા નથી. પુણ અને પાપ બે પરિણામો છૂટી ગયા છે. માટે સુકૃત ને દુષ્કૃત જેના કારણો છે કારણ છૂટી ગયા એટલે કાર્ય આવતું જ નથી. દુષ્કૃત રૂપી કર્મજાળને છોડી દઉં છું. જે સુકૃત પુણના પરિણામ અને પાપના પરિણામ જે છે તે ઊંચામાં ઊંચા પુણના પરિણામ હોય ભલે સુકૃત કહેવાય તો પણ હું એને છોડીને હવે હું પણ જે માર્ગે સાધકો ગયા મુમુક્ષુ ગયા તે માર્ગે હું પણ જવા માંગુ છું. કારણ કે સુકૃત ને દુષ્કૃત વિભાવ છે એને હવે હું છોડી દઉં છું. શ્રદ્ધામાંથી છોડું છું અને આચરણમાંથી છોડું છું. બસ એવી આલોચના એનું નામ કે જે આલોચનાના ફળમાં પૂર્ણ મુક્ત દશા પ્રાપ્ત થાય. હવે હું પણ એને છોડી દઉં છું. એનાથી ભેદ જ્ઞાન તો થયું છે, એનાથી આત્મા વસ્તુ સ્વભાવે તો દૂર જ છે. સુકૃત ને દુષ્કૃત બે થી આત્મા તો દૂર છે, એના એમાં પ્રવેશ નથી. એના છૂટી ગયા છે. સમ્યક દર્શન જ્યાં પ્રાપ્ત થાય ત્યાં સુકૃત ને દુષ્કૃત ની જે એકત્વ બુદ્ધિ છૂટી ગઈ છે એટલે જ્ઞાયક નિરાળો પ્રાપ્ત થયો છે. પણ એની વિશેષ આરાધના માટે હું ચારિત્ર ની દશાને વિશેષ ચારિત્ર દશાને પ્રાપ્ત કરીને હું પણ એને છોડીને હું પણ એ માર્ગે હું પણ છોડીને સુકૃત ને દુષ્કૃત છોડીને આત્માની દશાની પૂર્ણ દશાની આરાધના કરું છું. એ ખરું આલોચના છે. જાણને છોડીને એક મુમુક્ષુના માર્ગે જાઉં છું. મોક્ષની ઈચ્છાવાળા જે મુમુક્ષુ જે માર્ગે ગયા તે માર્ગે હું જાઉં છું. આ મુમુક્ષુ કેને કીધા છે? મુક્તિને માર્ગે જનારા છે એ સાધકો એને મુમુક્ષુ કીધા છે. સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં જે સાધક દશાવચની છે એને મુમુક્ષુ કીધા છે. એ માર્ગે હું જાઉં છું. મોક્ષની આરાધના કરનારા મુક્તિની પર્યાયો જે પ્રગટ કરનારા છે એવા મુમુક્ષુ જે માર્ગે ગયા તે માર્ગે હું જાઉં છું. એને એવી વિશેષ વિશેષ આરાધના કરે છે. મુનિઓ વારંવાર સ્વરૂપમાં લીન થાય છે. શુભ પરિણામમાં પણ રોકાય છે. એનાથી પણ છૂટીને વારંવાર સ્વરૂપમાં લીન થાય છે. આત્માની આરાધના કરી રહ્યા છે. ધન્ય એવી દશા, એવી દશાને હું પણ ઉગ્રપણે પ્રાપ્ત કરું છું. એ મુનિરાજ છે, પોતે પણ એવી દશામાં છે તો પણ વિશેષ આરાધના માટે થઈને એવી ભાવના ભાવે છે કે હું પણ તે માર્ગે જાઉં છું. સુકૃત ને દુષ્કૃત છે એ કર્મજાળને છોડીને હું આત્મામાં જાઉં છું. મુમુક્ષુ જે માર્ગે ગયા તે જે મુક્તિ ને માર્ગે જનારા સાધકો એ માર્ગે હું પણ જાઉં છું, મને એ માર્ગ નો આદર છે અને અંદર માં પ્રાપ્ત થયો છે અને વિશેષ પ્રાપ્તિ ને માટે હું પણ તે માર્ગે જાઉં છું. ક્ષો જે માર્ગે ગયા તે જ એક માર્ગે હું પણ ચાલુ છું. જે મોટા એ માર્ગ અરિહંત ભગવાન તીર્થંકર ભગવાન જે માર્ગે ગયા, પંચ પરમેશ્વરીઓ જે માર્ગ લીધો તે માર્ગે હું જાઉં છું, મોક્ષ ના માર્ગે જાઉં છું. શરૂઆતની દશાના મુમુક્ષુ જિજ્ઞાસુ એમ નથી, અંદરથી જે આરાધના કરનારા સમ્યક દર્શન પૂર્વક એને મુમુક્ષુ કીધા છે, તે માર્ગ મેં ગ્રહણ કર્યો છે. હવે જે અનાદિ જે વિભાવનો માર્ગ હતો એ માર્ગને છોડીને હું આત્માને માર્ગે, આત્મા અંદર શાશ્વતો છે એ જ્ઞાનની દર્શનની ચારિત્રની આરાધના કરતો, આત્માની અનંત ગુણોની આરાધના કરતો હું આગળ જાઉં છું અને આ જે પૂર્ણ પાપના પરિણામો એનાથી છૂટીને આગળ જાય. એક એક ગુણની જુદી આરાધના કરવી પડતી નથી, એક આત્માની આરાધનામાં બધી આરાધના સમાય જાય છે. સમાવે છે ને દર્શન વળી નિત્ય જ્ઞાન અને ચારિત્ર સાધુ છે, પણ એ ત્રણેય એક જ એક એ બધું ત્રણેય એક જ આત્મામાં સમાય છે. દર્શન જ્ઞાન ચારિત્ર એ બધું ત્રણેય એક આત્મામાં સમાય છે, એક આત્માની આરાધનામાં એ બધું સમાયું હોય છે. એ માર્ગે એ માર્ગે ચક્રવર્તીઓ તીર્થંકરો રાજાઓ એ બધા જે માર્ગે એ બધા મુમુક્ષુ બધાને મુમુક્ષુ કીધા, જે આત્માનો માર્ગ જેને ગ્રહણ કર્યો દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનાનો એ માર્ગે હું જાઉં છું. તીર્થંકરો તો એમ તો શ્રીવાથી માર્ગે જનારા છે, મોટા રાજાઓ ને બધા જે માર્ગે ગયા એ માર્ગે હું જાઉં છું. એટલું છે મુક્ત જીવને વિવાહ સમૂહના કંઠસ્થિત ભગવાન ઉભી લઈ ગયું છે. અંદર પુરુષાર્થ ની વાત કરે છે, વસ્તુ સ્વભાવિક કર્મ વિભક્ત આત્મ રામ, વસ્તુ સ્વરૂપે વિભક્ત છે પણ પ્રગટમાં વિભાવ જ્યાં છૂટો એ કરીને થતો જ નથી. કે વિભાવ આ પુરુષાર્થથી એને દૂર કર્યો, હવે પાછો ફરીને આવશે, જે હવે ફરીને આવવાનું નથી. જે સ્વભાવ પ્રગટ થયો તે થયો, હવે પછી ફરીને વિભાવ થવાનો નથી. માટે જેટલો કાળ અનંત કાળ સંસારમાં ગયો પણ સાધનાનો કાળ એટલો નથી. સાધનાનો કાળ ગયા પછી એનું ફળ તો અનંત છે, અનંત કાળ સુધી પછી પલટાતો નથી. એમ એમ જે પ્રગટ થયું એના ફળ આવ્યા એ એમને રહેવાના છે. માટે સાધનાનો કાળ અનંત છે પણ જીવને પુરુષાર્થ કરતા એમ થાય છે કે આનંદ કાળ ગયો પણ એ પુરુષાર્થ કરવો જેને અઘરો પડે છે. આનંદ કાળ ગયો તો પણ પુરુષાર્થ કરતો નથી, કારણ કે આડે અવળે માર્ગે ચડીને થોડામાં બહારમાં કંઈક કરીને સાધના માની ગયો છે. સાધના અંતરમાં છે અને પુરુષાર્થ કરતો નથી. પોતાનો સ્વભાવ છે ક્ષણમાં થઈ રહ્યો છે, અંતર્મૃતમાં થાય, પણ એટલો કારણે તો સાધનાનો કાળ તો થોડો છે. રખડવાનો કાળ ગયો એટલે સાધના કરતા વાર લખતી નથી, પણ એ પોતે કરતો જ નથી. સાધનાનો કાળ તો થોડો છે. એક ધારી સાધના કરી તો શાસ્ત્રમાં આવે છે ને 15 ભાવે મોક્ષ જાય છે, સાધના તમે કરતો નથી. અનંત કાળના અનંત ભાવોની સામે 15 ભાવો પ્રકારે ચાલે એ તો વધારે વધારે ખૂબી છે. અહીંથી તો ટૂંકું એને થઈ જાય છે પણ એ આરાધના વચ્ચે આરાધનાની તૂટ પડી જાય છે તો એ અનંત કાળ ગયો એટલો કાળ લાગતો નથી. એક વાર આરાધના કરી તો એ અવશ્ય આરાધના પછી કરવાનું છે. જે માર્ગ જે પરિણતી પલટાણી પોતા તરફ ફરીને પોતાની તરફ આવવાની છે. સ્વભાવ તરફ ગઈ તે ગઈ, પછી જો એને તૂટ પડી તો પણ ફરીને પાછો આવવાનો છે. પણ એક ધારો કરનારને તો 15 ભાવ એને વધારે ને વધારે કીધા છે, એને ઓછા ભાવે મોક્ષ. સાધનાનો કાળ ટૂંકો છે પણ એ કરતો નથી. એને આક્રો કેમ લાગે છે એ પોતે સમજતો નથી. આ તો અંતરનો માર્ગ છે, એમાં કઈ બહારથી ત્યાં આ શરીરને ત્રંપડી જાય એવો માર્ગ નથી, અંતરનો માર્ગ છે. આ તો હીરા પારખવાની શક્તિ અંદર પોતે ચૈતન્ય પારખી દે ને એમાં જાય એ માર્ગ છે. કાર્ય તો અંતરમાં કરવાનું છે, આ શરીરથી કઈ કાર્ય કરવાનું નથી. ચૈતન્યમાં કાર્ય કરવાનું છે, એ તો સ્ટેજ છૂટી જાય બહાર નીકળે, એનો સ્વભાવ નથી આહાર પાણી નથી, બધું સ્ટેજ છૂટી જાય છે. સહજ માર્ગ છે એ માર્ગ, સરળ ને સુગમ છે પણ એને કર્યો નથી એ કઠિન થઈ ગયો છે. માર્ગ જો ગ્રહણ કર્યો તો એ માર્ગ એવો સીધો ને સરળ છે કે એમાં કઈ વચ્ચે કઈ રોકે એવું નથી. જો પોતે સીધો સરળ થઈને માર્ગ ગ્રહણ કરે તો ગાતી ડુંગર આડા તીગણા કેમ કરી માર્ગ સંચરો, દીઠાઈ કરીને માર્ગ સંચરોડા સ્તરનો માર્ગ. સિંગુ કોઈ નથી, કોઈ સલુ સાથ નથી, હું તો દીઠાઈ કરીને માર્ગ આગળ જાઉં છું. અંદર જાઉં છું ત્યાં ભય થાય છે, ચંચળતા થાય છે, ભય ચંચળતા મન પરિણામની ત્યાં અંદર ભય લાગે છે કે આ બધું છૂટી જાય પછી શું મળશે, ભય લાગે છે, ચંચળતા થાય છે. આ અનાદિનો અનાભ્યાસી છે ને એને વિશ્વાસ આવતો નથી, શ્રદ્ધા આવતી નથી, પાછો જ ભાગે છે. બહાર જવાની ટેવ પડી ગઈ છે ને એ ટેવ છોડી શકતો નથી અને દિશાનો પલટો કરી શકતો નથી. બહારમાં શરીર લાગે છે જે બહાર જાય છે, હવે એ સહજ થઈ પડ્યું છે. જે સહજ છે અંતરનો સ્વભાવ એને દુર્ગમ થઈ પડ્યો છે, અને જે સહજ નથી બહારનું ઉભું કરેલું છે એ બધું એને સહજ થઈ પડ્યું છે. પરદ્રને પોતાનું કર્યું છે, જાતો ખરો અંદર આચાર્ય જોતો ખરો. આચાર્ય દેવ કે છે ને 6 મહિના ઉપવાસ કર પછી જોતો ખરો થાય છે કે નથી થતો, પણ કરતો જ નથી. એને અંદરથી કઈ હૃદ પડતું નથી. પુરુષાર્થ આગળ જાય છે એને પ્રમાદ થાય છે, પ્રમાદ એને નડે છે. બધી છે
ચાલુ.